SBS ગુજરાતી પર વાર્તાની આપણી શ્રેણી વાર્તારે વાર્તામાં ભાભાઢોર ચારતા જેવી બાળ વાર્તાઓ જ માત્ર નથી, પણ એમાં છે જીવનના બીજા અનેક રંગોને ઉપસાવતી વાર્તાઓ. ક્યારેક હસાવતી, ક્યારેક રડાવતી, તો ક્યારેક વિચારવા મજબૂર કરી દેતી વાર્તાઓ. આ વાર્તાઓ જો તમે પ્રસારણ દરમિયાન ન સાંભળી શકો તો કાંઈ વાંધો નહીં, સાંભળો તમારી અનુકૂળતાએ અમારી વેબસાઇટ sbs.com.au/ગુજરાતી પર. બસ સાંભળજો ચોક્કસ. વાર્તારે વાર્તામાં આજે સાંભળશું રામ મોરીની વાર્તા થડકાર. મૂળ ભાવનગરના અને હાલે અમદાવાદ રહેતા રામ મોરીને ખૂબ નાની વયે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર મળ્યો છે. એમની આ વાર્તા થડકાર એટલે સંબંધોને ખરબચડા બનાવનાર જીવનની કાબરચિત્રી વાસ્તવિકતાનું બોલકું નિરૂપણ. તો સાંભળીએ બે ભાગમાં વહેંચાયેલી વાર્તા થડકારનો ભાગ પહેલો, લેખક રામ મોરીના અવાજમાં.
સાવ સાંજ ઢળી ગઈ હતી એટલે હું ઘેર આવી. ઝડપથી દાદરા ચડવા લાગી. થયું કે ઝટ આવે પાછો માળ અને ઘરમાં ઘૂસી જવાતો હોત તો કેટલું સારું. આજકાલ દાદરાની ઊંચાઈ ખૂબ વધી ગઈ હોય એવું લાગ્યા કરે છે. જેટલી ઝડપે હું દાદરા ચડું એ ઝડપ મને ઓછી જ પડે છે. પહેલી વખત થયું કે ઘર ભોંય તળે હોત તો કેવું સારું થાત. દોડતા ઘરમાં ઘૂસી જવાય અને સીધી આવે મારી રૂમ. નીચેથી જ કાળા ગોગલ્સ માની આંખો તો સજ્જડ બંધ રાખીને દાદરા ચડતી હતી. બાજુવાળા માલતી માસી જોઈ જાય અને કદાચ પૂછી બેસે કે કેમ છે ગાર્ગી તને, દવા લે છો, ડોક્ટરે શું કીધું, કાંઈ ફેર પડશે. મને હાંફ ચડવા લાગ્યો. પગ પર જોર કરી પગથિયા ઠેકવા લાગી, પણ પાછું એકાએક કશું યાદ આવતા કાન પર હથેળીઓ દાબી દીધી. લખેને કદાચ કોઈ રૂમમાંથી ગીતોનો અવાજ મને સંભળાય. કેક બિલાડી જાડી એણે પહેરી સાડી, ને પછી સવાલો પૂછાય ચારે બાજુથી કે બિલાડી કેવી દેખાય છે, ને કોઈક ખૂણામાંથી કેટલા બધા એક સરખા જવાબો સંભળાય. કાબરચિત્રી એક સાથે કઈ કેટલી આંગળીઓ મારા તરફ ચીંધાય. હું માથું ખંખેરતી જીવ પર આવીને ભાગી છૂટું અને જાણે કે હળદોલો લાગ્યો હોય એમ સીધી પાંચમા માળે ઘરે પહોંચી ગઈ. ત્યાં સુધીમાં તો આખી પરસેવેથી પરડી ગઈ હતી. મેં ડોરબેલની સ્વિચ પર આંગળી દબાવી અને મોઢે બાંધેલા દુપટ્ટાની અંદર પલળી ગયેલી ગરદન સાફ કરી. અચાનક મારું ધ્યાન બાજુવાળા રશ્મિતા આંટીના ઘરના બંધ દરવાજાની બાજુમાં મુકાયેલા કુંડા તરફ ગયું. એ કુંડામાં છોડ મોટો થયો હતો અને લીલા લાંબા પાન કુંડામાંથી બહાર લડી ગયા હતા. એ બધા પાન પર પડેલા સફેદ ડાઘાઓ મેં જોયા અને મોઢું ફેરવી દીધું. પછી બમણા જનુનથી ડોરબેલની સ્વિચ વધારે દબાવી. કશુંક બબડતા મમ્મીએ દરવાજો ખોલ્યો. રૂમમાં આવી કે તરત મારી પાછળ બારણું દેવાઈ ગયું. મેં ગોગલ્સ, દુપટ્ટો ને હેન્ડ ગ્લવ્સ કાઢ્યા ને સોફા માથે ફેંક્યા. ગેલેરીમાં મગ અને અડદ સાફ કરી મમ્મી પાછી આવી. થાકી ગઈ હોઈશ ને, ચા લાવું, કહેતી એ મારા હેન્ડ ગ્લવ્સ ને દુપટ્ટો લઈને જતી રહી. મેં ત્રાસી નજરે જોયું. મને ખાતરી હતી જ કે આ બધો સામાન બાથરૂમમાં ધોવા ફેંકશે અને એને ફેંક્યા જ. હું શોકેસના કાચમાંથી મારા ચહેરાને જોવા લાગી. આંખોની નીચેના ભાગેથી લઈને કાન પૂરો થાય ત્યાં સુધી ડાબા ગાલે લાંબા બે ત્રણ ને જમણા ગાલે આછા પણ વધુ ડાઘાઓ પડ્યા હતા. નાકની નીચે ખીલ જેવો ડાઘો પડ્યો હતો. મેં આંખ બંધ કરી કાચમાં જોતા એને જમણા હાથે દબાવી એ ડાઘા જેવા ભાગને ફોડી નાખ્યો. રૂમાલથી લૂછ્યો, પહેલા સફેદ પરુ જેવું પાણી ને પાછળથી લોહીનો ટસ્યો. મેં ફરી કાચમાં જોઈ લીધો. લ્યા ભાઈ, રૂપાળી જ છે હવે તું. ઓમ તો જરા નવરી પડી નથી કે તરત અરીસામાં ડાચું પરોયું નથી, કરોળિયા જ નીકળ્યા છે, કઈ રક્તપિત નથી તે સમજી. ખાલી ખોટી વહેમિલી થઈ ગઈ છે તું, કરોળિયા બી કઈ ચેપી તો નથી જ. મેં એક નજર બ્લીચિંગ પાવડરનો બોળેલા મારા દુપટ્ટા અને હેન્ડગ્લવ્સ વાળી ડોલ તરફ કરી. મમ્મી આ બધું બોલતી હતી એમાં મને વજન નહોતું વર્તાતું. સોફા પર બેસીને મેં પંખો શરૂ કર્યો. પંખો બહુ ધીમો ધીમો ચાલતો હોય એવું લાગ્યું. બારી ખોલવાની ઈચ્છા થઈ પણ બેસી રહી. પપ્પા ક્યાં છે મમ્મી, મેં ડાઘાને ફરી રૂમાલથી સાફ કર્યો ને રૂમાલ ટેબલ પર મૂક્યો. સવારે તો તારા રિપોર્ટ લેવા ગયા હતા, પેલો સ્કીન સ્પેશિયાલિસ્ટ ખરો ને? રે ભાઈ, જ્યાં તું જઈ હતી બે દિવસ પહેલા તું જે ટેસ્ટ લઈને આવેલી ને એ બધા ટેસ્ટ આવી જ્યાસ. ને પછી છેક બપોરે આયા ને અત્યારે કશું કોમ હારું બહાર જતા રહ્યા. એ રસોડામાંથી બોલતી હતી. રિપોર્ટ આવી ગયા છે? ક્યાં છે? કાન પાસેથી લઈને ગરદન સુધી પરસેવાના ટીપા બાચી ગયા. કપાળે પણ થોડું પાણી બાસી ગયું હોય એવું લાગ્યું. મેં લોહીથી બગડેલો રૂમાલ ઉલટાવીને પરસેવો લૂછ્યો. મમ્મી ચાનો કપ લઈને આવી અને ચા આપી. પછી ટેબલ પર પડેલા રૂમાલને હળવેકથી એને લઈ લીધો. મેં તો પહેલેથી જ કીધું હતું કે ડુંગળી અને દૂધની શોખીન છો એટલે જ આ કરોળિયા નીકળ્યા છે. તેમાં મુવા ડોક્ટરે બી એ જ કીધું કે એલર્જી છે. એને રૂમાલ ડોલમાં નાખ્યો ને લિક્વિડથી હાથ ધોયા ને પાછી કોવિડના મોટા પાંદડામાં પુરાઈ ગઈ. ચાના બે ઘૂંટા તો માંડ પી શકી. રિપોર્ટ જોવાની ઈચ્છા તો જરાય ન થઈ. ક્યાં છે એ જાણવાની ઈચ્છા પણ ન થઈ. એવું લાગ્યું કે મોબાઈલમાં બીપ અવાજ આવ્યો. તરત જ મેં પર્સમાંથી મોબાઈલ કાઢીને ચેક કર્યો. કોઈ રિપ્લાય ન હતો. ફરી ટેક્સ કરતી કરતી હું રૂમમાં આવી. મેં મેસેજ ટાઈપ કર્યો. હાય પુનિત, મેસેજ પૂરા થયા છે? આઈ વોન્ટ ટુ મીટ યુ નાવ. આઈ એમ ફિલિંગ ટોટલી અલોન. આલ્ફા વન મોલમાં મળીએ, તારી ફેવરિટ જગ્યા પર કોફી. કેટલું બધું લખ્યું ને સેન્ડ કર્યું. સેન્ડિંગ ફેલ. રિસેન્ડ કર્યો પણ ફરી ફેલ. ગેલેરીમાં એ ગઈ. છૂટા છપાયા વાદળા આખા ભૂખરા આકાશને ગુમડા થયા હોય એમ ઢાંકીને બેઠા હતા. બ્લડી નેટવર્ક. બબડતા બબડતા મેં ફોન હવામાં ઊંચો કર્યો. બાજુવાળી માસી દોરી પરથી કપડાં લેવા આવી અને એનું ધ્યાન મારા તરફ ગયું. ગાર્ગી, ડાઘા મટ્યા કે નહીં? દવા લે છે તું? હું કશું બોલવા ગઈ કે પાછળથી મમ્મી સૂકવેલા પાપડ લેવા આવી. હા, રિપોર્ટ તો આવી જાય. એલર્જી જ મુઈ. ત્યાં મને તો પહેલેથી જ ખબર હતી. હું તો બોલી બી હતી પણ આપણું થોડું કોઈ કશું માને. આ ભાઈ રોજે પાવડર નવરી નઈ નઈ ટ્યુબો આવીશ એ લગાયા કરે ને કોમ તો કઈ ના આવે એના શરીરને. હું ત્યાંથી ભાગીને રૂમમાં આવી બેડ પર સૂઈ ગઈ. મને સતત એવું લાગ્યા કરતું હતું કે મમ્મી કશું ઢાંક્યા કરે છે. પડખું બદલી મેં ફરી મેસેજ ચેક કર્યો. પુનિતનો કોઈ રિપ્લાય નહોતો. એનું વોટ્સઅપ પણ બંધ હતું. લાસ્ટ સીન એને હાઈડ કર્યું હતું એટલે ખબર ન પડી કે એને છેલ્લે ક્યારે વોટ્સઅપ યુઝ કર્યું હશે. વોટ્સઅપ અને ફેસબુક બંને મેસેજ કરી દીધા અને પછી મોબાઈલમાં મેં સેવ કરી રાખેલા એના અને મારા ફોટોઝ ઓપન કરી સ્ક્રીન પર આંગળીઓ ફેરવતી રહી. આ પર્પલ ટી શર્ટ ને બ્લો બ્લેક જીન્સ વાળો એમનો અને મારો ફોટો. જો કે એનો આ ફોટો મારો ફેવરિટ છે. પીબીઆર થિયેટરમાં મેં ક્લિક કરેલો. હું એ ફોટાને જોતી રહી ને આંખો બંધ કરી.
આપણે સાંભળ્યો વાર્તા થડકારનો ભાગ પહેલો. બીજો અને અંતિમ ભાગ સાંભળજો SBS ગુજરાતીના આગલા પ્રસારણમાં, નહીં તો વેબસાઇટ પર તો ખરો જ.